એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજની આપણી ચર્ચાનો વિષય છે જર્મન સાહિત્ય. કદાચ થોડો અટપટો લાગે, પણ વિશ્વાસ રાખજો, આમાં ઊંડો રસ પડશે.
હા, અને આપણે આ સફર કોઈ અજાણ્યા માર્ગદર્શક સાથે નથી કરવાના. આપણી સાથે છે નિકોલસ બોયલના વિચારો. એમનું પુસ્તક છે જર્મન સાહિત્ય, એક ટૂંકો પરિચય, અને એમના બીજા લેખો પણ છે. એના આધારે આપણે વાત કરીશું.
બરાબર, પણ સવાલ એ થાય કે આજે અત્યારે જર્મન સાહિત્યની વાત શા માટે, એમાં એવું શું છે?
ખરું પૂછ્યું. જો, આ ફક્ત જર્મની વિશે નથી, જર્મન સાહિત્ય અને ફિલોસોફીએ યુરોપ અને આખી દુનિયાના વિચારો પર બહુ મોટી અસર કરી છે. અને એ સમજવાથી ખબર પડે કે કોઈ પણ સમાજનું સાહિત્ય, એના ઇતિહાસ, એની ફિલોસોફી, એની ઓળખ, આ બધા જટિલ તાણાવાણાને કેવી રીતે બતાવે છે અને ક્યારેક તો એને ઘડે પણ છે.
અચ્છા, એટલે બીજાને સમજીને આપણે પોતાને વધુ સારી રીતે ઓળખી શકીએ એમ
કરીએ. પહેલા એ જાણી લઈએ કે આ નિકોલસ બોયલ છે કોણ, એમનો દ્રષ્ટિકોણ શા માટે ખાસ ગણાય છે.
હા, એ જરા કહો.
નિકોલસ બોયલ એમ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જર્મન સાહિત્યના પ્રોફેસર હતા, હવે એમિરેટ્સ છે. એમનું નામ જર્મન સ્ટડીઝમાં, ખાસ કરીને અંગ્રેજી બોલતા જગતમાં, બહુ મોટું ગણાય.
અને એમનું સૌથી જાણીતું કામ?
એમનું સૌથી મોટું કાણ તો ગોએથે પર છે. જોહાન વોલ્ફગેંગ વોન ગોએથે, જર્મન સાહિત્યના મહાન લેખક, એમના પર એમણે બહુ વિસ્તૃત ઘણા ભાગોમાં જીવનચરિત્ર લખ્યું છે.
ઓહ, ગોએથે! એમના પરનું સંશોધન જ બતાવે કે એમની પકડ કેટલી ઊંડી હશે. પણ એ સિવાય એમની ખાસિયત શું?
ખાસિયત એ છે કે બોયલ ખાલી સાહિત્યના વિવેચક નથી, એ ઇતિહાસકાર પણ છે. પણ કેવા? બૌદ્ધિક ઇતિહાસકાર.
બૌદ્ધિક ઇતિહાસકાર એટલે?
એટલે કે તેઓ ખાલી ઘટનાઓ નથી ગણાવતા, તેઓ ઇતિહાસ, ફિલોસોફીના વિચારો અને સાહિત્યના પ્રવાહો આ બધાને એક સાથે જોડીને એક આખું ચિત્ર ઊભું કરે છે. તેઓ સમજાવે છે કે વિચારો કઈ રીતે સંસ્કૃતિને બદલે છે અને સાહિત્ય કઈ રીતે રાજકારણ પર અસર કરી શકે.
આ રસપ્રદ છે. એટલે સાહિત્યને સમાજથી અલગ નથી જોતા?
બિલકુલ નહીં. ખાસ કરીને જર્મનીના સંદર્ભમાં, જ્યાં રાજકારણ અને સંસ્કૃતિનો સંબંધ બહુ અનોખો રહ્યો છે. અને આ બધી ગહન વાતો પણ તેઓ એટલી સરળ અને સ્પષ્ટ રીતે કહે છે કે સામાન્ય વાચક પણ સમજી શકે. એટલે જ એમનો ટૂંકો પરિચય આટલો સારો બન્યો છે.
સરસ. તો હવે સીધા પુસ્તક પર આવીએ. પેલું જર્મન સાહિત્ય એક ટૂંકો પરિચય, એનો મુખ્ય સૂર શું છે, એ કહેવા શું માંગે છે?
આ પુસ્તક એમ સમજો કે જર્મન સાહિત્યના લગભગ 500 વર્ષના ઇતિહાસની એક ગાઈડેડ ટૂર છે. પણ ખાલી કોણે શું લખ્યો એની યાદી નથી, એની પાછળ એક મુખ્ય દલીલ છે, એક વિચાર છે.
અને એ મુખ્ય વિચાર કયો છે?
બોયલનો કેન્દ્રીય મુદ્દો, અને એ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ છે કે જર્મન સાહિત્યનો આખો રસ્તો એક ખાસ ઐતિહાસિક પરિસ્થિતિથી ઘડાયો છે. અને તે છે સદીઓ સુધી એક મજબૂત, એકીકૃત દેશ, એક રાષ્ટ્ર રાજ્યનો અભાવ.
એટલે
ફ્રાન્સ કે બ્રિટન જેવો એક દેશ ન હતો.
હા,
લાંબા સમય સુધી જર્મની એટલે નાના નાના રજવાડા, રાજ્યો, એનો સમૂહ, કોઈ એક કેન્દ્રીય શાસન નહીં.
ઓકે, તો આ રાજકીય વિભાજનની અસર સાહિત્ય પર કેવી રીતે પડી?
બોયલ કહે છે કે આ જે રાજકીય ખાલીપો હતો ને, એમાં સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિએ એક જાતના વૈકલ્પિક રાષ્ટ્રનું કામ કર્યું.
વૈકલ્પિક રાષ્ટ્ર? વાહ.
હા, જ્યાં રાજકીય સરહદો વહેંચતી હતી, ત્યાં ભાષા અને સાહિત્ય લોકોને જોડતા હતા. રાષ્ટ્રીય ઓળખ ક્યાં બને, ક્યાં ચર્ચાએ, તો જવાબ મળ્યો સાહિત્યમાં.
અરે વાહ, આ તો બહુ મોટી વાત છે. એટલે સાહિત્ય ખાલી અરીસો નહોતું, પણ ઓળખ બનાવનારું હથિયાર હતું.
ચોક્કસ. અને એટલે જ જર્મન સાહિત્યમાં વારે વારે ફિલોસોફિકલ ઊંડાણ, અંદરના મન પર ભાર, જેને એ લોકો ઇનરલિશકાઈત કહે છે, અને વ્યક્તિના પોતાના વિકાસ, બિલ્ડુંગ જેવા વિષયો જોવા મળે છે. જ્યારે બહારની દુનિયા અસ્થિર હતી, ત્યારે અંદરની દુનિયામાં સ્થિરતા અને અર્થ શોધવાનો પ્રયાસ થયો. અને પછી તો 20મી સદીની ભયાનકતા પછી આજ સાહિત્ય ભૂતકાળ સાથે હિસાબ કિતાબ કરવાનું ફરગાંગન હાઇટ્સ બેવેલ્તીગુંગ મુખ્ય પ્લેટફોર્મ બન્યું.
આખી સફર પુસ્તકમાં કેવી રીતે આપી છે? મુખ્ય સ્ટેશન કયા કયા આવે છે?
શરૂઆત થાય છે માર્ટિન લુથરથી, જેમણે આધુનિક જર્મન ભાષાનો પાયો નાખ્યો. પછી આવે જ્ઞાનનો યુગ, એટલે ઓફક્લેરુંગ, જાહેર ચર્ચાનું વાતાવરણ બન્યું.
પછી
સુવર્ણયુગ, વેઇમાર ક્લાસિકિઝમ, ગોએથે અને શિલર, પેલો બિલ્ડુંગનો વિચાર. પછી રોમેન્ટિકવાદ, લાગણીઓ, લોકચેતના.
અને 19મી-20મી સદી?
હા, 19મી સદીમાં રાષ્ટ્ર બન્યું, પણ સંઘર્ષ ચાલુ રહ્યો. પછી આધુનિકતા અને કટોકટી, માન, રિલ્કે, કાફકા, નાઝી યુગનો અંધકાર, અને છેલ્લે યુદ્ધ પછી ભૂતકાળનો સામનો, પૂર્વ પશ્ચિમ જર્મનીનું વિભાજન અને છેક પુનઃ એકીકરણ સુધી. આખી લાંબી સફર છે.
ચલો હવે થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એકદમ પાયાથી. 1500-1750, લ્યુથર અને ભાષા શું હતું ત્યારે?
ત્યારે જેમ કહ્યું એમ, જર્મની એટલે ટુકડાઓનો સમૂહ, પવિત્ર રોમન સામ્રાજ્ય નામનું જ હતું. એવામાં માર્ટિન લ્યુથરે બાઇબલનો જર્મન અનુવાદ કર્યો, લગભગ 1522માં. આ ઘટના બહુ મોટી હતી.
કેમ? અનુવાદ તો થતા હોય.
પણ આ કોઈ એક બોલીમાં નહોતો. એમણે એક એવી સ્ટાન્ડર્ડ જર્મન ભાષા ઘડી જે અલગ અલગ પ્રદેશના લોકો સમજી શકે.
ઓ, એટલે રાજકારણ જોડાયું એ પહેલા ભાષા જોડાઈ ગઈ.
બરાબર. બોઇલ ભાર દઈને કહે છે કે આ ભાષા જ જર્મન ઓળખનું પહેલું અને સૌથી મજબૂત બંધન બની. રાજકારણ નહીં, ભાષા. આના પર જ ભવિષ્યનું સાંસ્કૃતિક રાષ્ટ્ર બનવાનું હતું. ભલે તે સમયનું સાહિત્ય મોટે ભાગે ધાર્મિક હતું, પાયો અહીં નખાયો.
સમજાઈ ગયું. હવે આગળ વધીએ. 1750-1786, પેલો ઓફક્લેરુંગ, જર્મન એનલાઇટનમેન્ટ, અહીં શું થયું?
અહીં મધ્યમ વર્ગ થોડો સદ્ધર થયો, ભણ્યો, એટલે એક પબ્લિક સ્ફિયર બન્યો. કોફી હાઉસ, ક્લબ, મેગેઝીન,
હા,
એટલે દરબાર અને ચર્ચ સિવાય પણ સાહિત્ય માટે એક નવો શ્રોતાવર્ગ, વાચક વર્ગ ઊભો થયો. અને આમાં લેસિંગ જેવા નાટ્યકાર અને વિવેચકનો મોટો ફાળો હતો. ગોટહોલ્ડ એફ્રાઇમ લેસિંગ.
લેસિંગે શું ખાસ કર્યું?
એમણે ફ્રેન્ચ નાટકોની જે કુલીન અસર હતી, એની સામે સામાન્ય માણસના જીવન, એના નૈતિક પ્રશ્નો પર આધારિત જર્મન થિયેટરની વાત કરી. એમના નાટકો દ્વારા સાહિત્ય ખાલી મનોરંજન ના રહ્યું, પણ સમાજના પ્રશ્નો પર ચર્ચા કરવાનું એક માધ્યમ બન્યું.
અચ્છા, એટલે સાહિત્ય વધુ સામાજિક બન્યું?
હા. અને પછી આવ્યો પેલો સુવર્ણયુગ, વેમર ક્લાસિસિઝમ, લગભગ 1786-1805, ગોઇથે અને શિલર.
હા, આ નામો તો સાંભળ્યા છે. અહીં શું થયું?
આ સમયે ફ્રાન્સમાં ક્રાંતિ ચાલી રહી હતી. ભારે ઉથલપાથલ હતી. ગોઇથે અને શિલરે વિચાર્યું કે રાજકીય ક્રાંતિને બદલે બીજો રસ્તો છે, અને એ રસ્તો હતો બિલ્ડુંગ.
બિલ્ડિંગ, આ શબ્દ વારે વારે આવે છે, એ છે શું?
બરાબર, ખાલી ભણતર.
ના ના, ભણતરથી ઘણું વધારે. બિલ્ડિંગ એટલે કળા, સાહિત્ય, ફિલોસોફી દ્વારા માણસનો સંપૂર્ણ વિકાસ, નૈતિક, બૌદ્ધિક, લાગણીનો, બધો જ. એમનો વિચાર હતો કે સમાજને સુધારવો હોય તો પહેલા વ્યક્તિને સુધારવી પડે, એને સંસ્કારી બનાવવી પડે.
અને સાહિત્ય આમાં મદદ કરે?
હા, સાહિત્ય આવા આદર્શ માણસના નમૂના પૂરા પાડે. ગોએથેની નવલકથા છે વિલહેમ માઇસ્ટર, એ આ બિલ્ડિંગ્સ રોમન એટલે કે વિકાસની કથાનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે.
ઓહો,
એટલે કળા દ્વારા માણસ સુધરે અને એનાથી સમાજ. પણ આ થોડું વધારે પડતો આદર્શવાદી ના કહેવાય, રાજકારણથી દૂર ભાગવા જેવું
કદાચ લાગે. પણ આ જ આદર્શવાદે જર્મન સંસ્કૃતિને એક અલગ, ઊંચી ફિલોસોફિકલ ઓળખ આપી. એમણે એવું સ્થાપિત કર્યું કે જર્મનીની અસલી તાકાત રાજકારણમાં નહીં, પણ કળા અને વિચારમાં છે.
રસપ્રદ. ક્લાસિસિઝમ પછી આવ્યું રોમેન્ટિકવાદ, લગભગ 1795-1830. અહીં ભાર અંદરની યાત્રા પર ગયો.
હા, બહાર નેપોલિયનના યુદ્ધો, રાજકીય અસ્થિરતા, એટલે લેખકો બહારથી મોઢું ફેરવીને અંદર વળ્યા. લાગણી, સપના, કલ્પના, રહસ્ય, આ બધું મહત્વનું બન્યું.
એટલે દુનિયાથી ભાગી ગયા?
બોઇલ કહે છે કે એવું સાવ નથી. આ પણ એક પ્રકારનો રાષ્ટ્રવાદ જ હતો. જો બહારનો રાજકીય દેશ ન મળે તો સાચો દેશ અંદર, પોતાની ભાવનાઓમાં, સહિયારા અનુભવોમાં શોધો.
અને પેલી ગ્રીમ ભાઈઓની વાર્તાઓ પણ આજ સમયે આવીને
બરાબર પકડ્યું. રોમાન્ટિકવાદની બીજી ધાર લોકસંસ્કૃતિ તરફ ગઈ. ગ્રીમબંધુઓએ ગામડે ગામડે ફરીને લોકકથાઓ પરિકથાઓ ભેગી કરી. એમણે કહ્યું કે જર્મન લોકોનો સાચો આત્મા ફોલ્કસકાઇસ્ટ, રાજા મહારાજામાં નહીં પણ આ જૂની વાતોમાં, ભાષામાં, પરંપરામાં છે. આણે ફરી પેલા સાંસ્કૃતિક રાષ્ટ્રના વિચારને ટેકો આપ્યો.
પછી 19મી સદી આવી 1830-1890. અહીં ચિત્ર બદલાયું, વિચારોનો ઝઘડો શરૂ થયો.
હા, ગોએથે પછી એકતા ન રહી. હાઇન જેવા કવિઓએ જર્મનીની રાજકીય હાલતની ભારે ટીકા કરી, તો બીજી બાજુ બીડરમાયર જેવી શૈલી આવી જે ઘર પરિવારની શાંતિ પર ભાર મૂકતી. પછી પોએટિક રિયલિઝમ આવ્યું. ફોન્ટાને જેવા લેખકોએ સમાજનું ચિત્રણ કર્યું, પણ થોડું શણગારીને.
અને 1871માં જર્મની એક દેશ બન્યો.
હા, રાજકીય રીતે એક થયો, પણ બોઇલ કહે છે કે આ નવો દેશ, બિસ્માર્કે બનાવેલો દેશ, એ ગોએથે શિલરના સપના જેવો નહોતો. અને સાહિત્ય પણ આ નવી હકીકત સાથે શું કરવું એની મથામણમાં પડ્યું.
અને પછી આવ્યો 20મી સદીનો વળાંક, આધુનિકતા અને કટોકટી. 1890-1945
આ સમય જૂના મૂલ્યો તૂટવાનો હતો, ઊંડો સંકટનો સમય. બોઇલ મુખ્યત્વે ત્રણ લેખકો પર ફોકસ કરે છે. થોમસ માન, જેમણે પૈસાદાર મધ્યમ વર્ગના પોલાપણું અને કળાકારની મૂંઝવણ બતાવી.
હા.
રાઇનર મારિયા રિલ્કે, જેમની કવિતા ભાષાની હદ શોધતી હતી, તૂટતી દુનિયામાં કંઈક ઊંચું, કંઈક સુંદર શોધતી હતી. અને ત્રીજા ફ્રાન્સ કાફકા.
કાફકા, એમનું નામ સાંભળતા જ કંઈક અજીબ લાગે.
અને પછી આવ્યો નાઝી યુગ. સાહિત્ય કાં તો એમનું પ્રચારનું સાધન બન્યું, અથવા તો મોટા લેખકોને દેશ છોડીને ભાગવું પડ્યું. જર્મન સાહિત્યની પરંપરામાં એક મોટો ઘા પડ્યો.
યુદ્ધ પછી શું થયું? 1945-1990 પેલું વર્ગાનહાઈસ વેવેલ્ડિગુંગ, ભૂતકાળ સાથે સમાધાન.
બિલકુલ. 1945માં જર્મની હારી ગયું, તૂટી ગયું. ખાલી ભૌતિક રીતે નહીં, નૈતિક રીતે પણ. એને સ્ટુન્ડે નુલ, શૂન્ય કલાક કહે છે. હવે સાહિત્યનું મુખ્ય કામ બન્યું કે નાઝી સમયના જે ગુના થયા, જે ભયાનકતા હતી, એની જવાબદારી કોની, આ બધા પ્રશ્નોનો સામનો કરવો.
એટલે ભૂલવાની કોશિશ ના કરવી.
ના, ગુન્ટર ગ્રાસ, ધ ટિન્ડ્રમવાળા, હેન્ડ્રિક બોલ, આ બધા નોબેલ પ્રાઇઝ વિજેતા લેખકોએ જર્મન સમાજને કહ્યું કે ભૂતકાળને યાદ રાખો, એનો સામનો કરો, સત્ય સ્વીકારો.
અને પૂર્વ અને પશ્ચિમ જર્મની અલગ પડે એની અસર?
હા, બહુ ઊંડી અસર. પશ્ચિમ જર્મનીમાં સાહિત્ય વધુ ખુલ્લું, ટીકાત્મક રહ્યું. પૂર્વ જર્મનીમાં સામ્યવાદી શાસન નીચે ક્રિસ્ટ વુલ્ફ જેવા લેખકોને બહુ સંભાળીને ઇશારામાં વાત કરવી પડતી, વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના સંઘર્ષની. એટલે ભાષા એક, પણ સાહિત્યના રસ્તા અલગ થઈ ગયા.
વાહ, આ તો આખી સદીઓની સફર થઈ ગઈ. હવે આ બધામાંથી જે મુખ્ય વિચારો, જે થીમ્સ નીકળે છે, એના પર વાત કરીએ. બોઇલના વિશ્લેષણનો સાર શું? પહેલો મુદ્દો તો એ જ કે રાજકીય ભાગલા ખરાબ નહોતા, પણ એના લીધે જ સાહિત્ય આટલું ઊંડું બન્યું, એક કાલ્પનિક સમુદાય બન્યો.
હા, આ બોઇલનો સૌથી મોટો પોઈન્ટ છે. જ્યાં રાજકારણ નબળું હતું, ત્યાં ભાષા અને સંસ્કૃતિએ લોકોને જોડ્યા. સાહિત્ય જાણે એમનું આધ્યાત્મિક ઘર બની ગયું. આપણે પણ વિચારી શકીએ, ભારત જેવો આટલો વિવિધ દેશ, આપણી ભાષાઓ, આપણું સાહિત્ય કેવી રીતે આપણને જોડે છે, કેવી રીતે ઓળખ બનાવે છે.
સાચી વાત. બીજો મુખ્ય વિચાર પેલો બિલ્ડુંગનો, કળા દ્વારા વ્યક્તિનો વિકાસ અને એનાથી સમાજનો સુધાર. આજકાલના સેલ્ફ હેલ્પ જેવું?
ના ના, સેલ્ફ હેલ્પ કરતાં ઘણું વધારે. બિલ્ડુંગ ખાલી પોતાની સફળતા માટે નથી, એ તો કળા, સાહિત્ય, ફિલોસોફી સાથે જોડાઈને નૈતિક અને બૌદ્ધિક રીતે વિકસવાની વાત છે, જેથી સારો નાગરિક બને. આ યાદ અપાવે છે કે ભણતર ખાલી નોકરી માટે નથી, પણ સારો માણસ બનવા માટે છે. શું આપણે આજે એ રીતે જોઈએ છીએ શિક્ષણને?
વિચારવા જેવો પ્રશ્ન છે.
અને ત્રીજો મુદ્દો, જે કદાચ સૌથી ભારે છે, વેરગાંગેન્સ હાથ બેવિલ્દિગંગ, ભૂતકાળના અંધારાનો સામનો કરવો.
હા, જર્મન સાહિત્ય બતાવ્યું કે પોતાના ઇતિહાસના ખરાબ પ્રકરણોને સ્વીકાર્યા વગર, એના પર ચર્ચા કર્યા વગર સાચું નૈતિક ભવિષ્ય ના બને. સાહિત્ય આ મુશ્કેલ વાતચીત માટે એક સલામત પણ શક્તિશાળી જગ્યા પૂરી પાડી શકે.
અને આ તો બધા સમાજ માટે લાગુ પડે ને?
બિલકુલ. પોતાના ઇતિહાસના અણગમતા સત્યોનો સામનો કરવો જ પડે. કળા અને સાહિત્યમાં બહુ મદદ કરી શકે. આ ખાલી જર્મનીની વાત નથી.
બોયલના વિશ્લેષણમાં અમુક વાક્યો તો એવા છે જે મનમાં રહી જાય, જેમ કે પેલું રાજકીય એકતા નહોતી એટલે ભાષા અને સાહિત્ય જ રાષ્ટ્રીય ઓળખનું મેદાન બન્યા. હા, આ સાહિત્યની તાકાત બતાવે છે. એ ખાલી કળા નહોતી પણ દેશ બનાવવાનું કામ કરતી હતી.
અને બીજું, બિલ્ડુંગવાળું સારો સમાજ ક્રાંતિથી નહીં પણ વ્યક્તિના સૌંદર્યલક્ષી અને નૈતિક વિકાસથી બને છે. કળા એ જીવનથી ભાગવાનું નથી પણ માળસાઈ શીખવાની નિશાળ છે.
બરાબર, કળાનો હેતુ કેટલો મોટો છે એ સમજાવે છે.
અને 1945 પછીનું, હવે લેખકનું કામ આદર્શ દેશ બનાવવાનું નહોતું પણ નૈતિક ખંડેર ખોદવાનું અને લોકો ભૂલી ન જાય એ જોવાનું હતું.
આ બતાવે છે કે સત્યનો સામનો કરવો કેટલો જરૂરી છે, ભલે દુઃખ થાય. સાહિત્ય સમાજનો અવાજ, એનો અંતરાત્મા બની શકે છે.
તો આખી ચર્ચાના અંતે આપણા માટે શું શીખ રહી, આ જર્મન સાહિત્યના અભ્યાસમાંથી આપણે શું લઈ જઈ શકીએ?
મારા માટે ત્રણ મુખ્ય વાતો છે. પહેલી, કે સંસ્કૃતિ, ખાસ કરીને ભાષા અને સાહિત્ય, રાજકારણ કરતાં વધુ મજબૂત અને લાંબુ ટકનારું જોડાણ બનાવી શકે છે. બીજું, પેલો બિલ્ડુંગનો વિચાર, કળા અને વિચાર સાથેનો સંવાદ આપણા માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને ત્રીજું, ભૂતકાળ ભલે ગમે તેવો હોય, એનો સામનો કર્યા વગર સારું ભવિષ્ય ના બને.
અને મારા માટે સૌથી અગત્યની વાત એ રહી કે સાહિત્ય ક્યારે એના સમય અને સમાજથી અલગ નથી હોતું. જર્મન સાહિત્યની જે ખાસિયતો છે, એની ફિલોસોફિકલ ઊંડાઈ, અંદરના મન પર ભાર, ભૂતકાળનું પૃથક્કરણ, એ બધું એના અનોખા ઇતિહાસમાંથી જ આવ્યું છે. એટલે સાહિત્ય ખરેખર કોઈપણ સમાજની આત્મકથા જેવું છે. બોયલનું વિશ્લેષણ ખાલી જર્મન સાહિત્યનો પરિચય નથી કરાવતું પણ એક સંસ્કૃતિના આત્મા સુધી કેવી રીતે પહોંચવું એ શીખવે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.